મારા વાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર. વીતેલા વર્ષમાં આપણને ગરમીની ભયંકર પીડા, પાણીનો અભાવ, દુષ્કાળ, કોણ જાણે કેટ કેટલી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું. પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી અલગ અલગ ઠેકાણેથી વરસાદના સમાચાર આવી રહ્યા છે. વરસાદની આ ખબરોની સાથે સાથે એક તાજગીનો અહેસાસ પણ થઈ રહ્યો છે, આપ પણ અનુભવતા હશો જ. અને જે રીતે વિજ્ઞાનીઓ કહી રહ્યા છે તે રીતે આ વખતે સારો વરસાદ થશે, સાર્વત્રિક થશે અને ચોમાસાના પૂરા સમયગાળા દરમિયાન થશે. આ ખબર પોતે જ એક નવો ઉત્સાહ સિંચનારો છે. સારા ચોમાસા માટે હું બધા ખેડૂત ભાઈઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા દેશમાં જેમ ખેડૂત મહેનત કરે છે, આપણા વૈજ્ઞાનિકો પણ દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટે બહુ સફળતા મેળવી રહ્યા છે. અને મારો તો પહેલાથી જ એવો મત રહ્યો છે કે આપણી નવી પેઢી વૈજ્ઞાનિક બનવાના સપના જુએ, વિજ્ઞાનમાં રસ લે. આવનારી પેઢીઓ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા સાથે આપણી યુવા પેઢી આગળ આવે. એક બીજી આનંદની વાત પણ હું તમારી સાથે વહેંચવા માગું છું. કાલે હું પુણે ગયો હતો. સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વર્ષગાંઠ પ્રસંગે ત્યાં કાર્યક્રમ હતો અને ત્યાં તાજેતરમાં 22મી જૂને જે ઉપગ્રહને તરતો મૂકવામાં આવ્યો, તે ઉપગ્રહ જેમણે પોતાની જાત મહેનતથી જાતે બનાવ્યો હતો, તે પુણેની કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મેં મળવા બોલાવ્યા હતા. કારણ કે મને મનમાં થતું હતું કે હું એ મારા યુવા સાથીઓને જોઉં તો ખરો, તેઓની અંદર જે ઉર્જા છે, ઉત્સાહ છે, તેનો હું પણ અનુભવ તો કરું. પાછલા કેટલાય વર્ષોથી અનેક વિદ્યાર્થીઓએ આ કામમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ અભ્યાસકીય ઉપગ્રહ એક પ્રકારે યુવાન ભારતની હિંમતના ઉડ્ડયનનો જીવતો જાગતો નમૂનો છે અને તે આપણા વિદ્યાર્થીઓએ બનાવ્યો. આ નાનકડા ઉપગ્રહની પાછળ જે સપના છે તે બહુ મોટા છે. તેમનું જે ઉડ્ડયન છે તે ખૂબ ઊંચું છે અને તેમની જે મહેનત છે તે ખૂબ ગાઢ છે. જેવી રીતે પુણેના વિદ્યાર્થીઓએ બનાવ્યો, તેવો જ તમિલનાડુના ચેન્નઈની સત્યભામા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ એક ઉપગ્રહ બનાવવામાં આવ્યો અને તે સત્યભામા સેટને પણ અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આપણે તો બાળપણથી આવી વાતો સાંભળતા આવ્યા છીએ અને દરેક બાળકના મનમાં આકાશને આંબવાની અને અમુક તારાઓને મુઠ્ઠીમાં બંધ કરવાની ઈચ્છા હંમેશા રહેતી હોય છે. આમ તે દ્રષ્ટિએ ઇસરોએ મોકલેલા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા બંને ઉપગ્રહો મારી દ્રષ્ટિએ બહુ મહત્વના છે, અત્યંત ખાસ છે. આ બધા વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે. હું દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે 22મી જૂને ઇસરોના આપણા વૈજ્ઞાનિકોએ એક સાથે 20 ઉપગ્રહ અવકાશમાં મોકલીને પોતાનો જ જૂનો વિક્રમ તોડીને એક નવો વિક્રમ સ્થાપ્યો. અને તે પણ આનંદની બાબત છે કે ભારતમાંથી આ જે 20 ઉપગ્રહ છોડવામાં આવ્યા તેમાંથી 17 ઉપગ્રહ બીજા દેશોના છે. અમેરિકા સહિત કેટલાય દેશોના ઉપગ્રહ છોડવાનું કામ ભારતની ધરતી પરથી ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું અને તેમની સાથે પેલા બે ઉપગ્રહ કે જે આપણા વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા તે અવકાશમાં પહોંચ્યા. અને તે પણ ખાસિયત છે કે ઇસરોએ ઓછા ખર્ચે અને સફળતાની ખાતરી સાથે દુનિયામાં ખાસ સ્થાન હાંસલ કરી લીધું છે. તેના કારણે વિશ્વના કેટલાય દેશ પ્રક્ષેપણ માટે આજે ભારત તરફ દ્રષ્ટિ માંડી રહ્યા છે. મારા વાલા દેશવાસીઓ, બેટી બચાવો બેટી ભણાવો વાત હવે ભારતભરમાં જનજનની મનની વાત બની ગઈ છે. પરંતુ કેટલીક ઘટનાઓ તેમાં એક નવું જીવન લઈ આવે છે, નવા પ્રાણ પૂરી દે છે. આ વખતે 10મા 12મા ધોરણની પરીક્ષાઓના જે પરિણામો આવ્યા છે તેમાં આપણી દીકરીઓ મેદાન મારી રહી છે, તેનાથી ગર્વ થાય છે. અને મારા દેશવાસીઓ, આપણને બધાને ગર્વ થાય તેવી એક મહત્વની વાત, 18મી જૂને ભારતીય વાયુસેનામાં પહેલી વાર ફર્સ્ટ બેચ ઓફ વુમન ફાઇટર પાયલોટ્સ ઇન ધ ઇન્ડિયન એરફોર્સ, ભારતીય હવાઈ દળમાં મહિલા યુદ્ધ પાયલોટની પહેલી ટુકડી સામેલ થઈ. આ સાંભળતા જ રૂંવાડા ઊભા થઈ જાય છે ને, કેટલો ગર્વ થાય છે. આપણી ત્રણ ફ્લાઇંગ ઓફિસર દીકરીઓ અવની ચતુર્વેદી, ભાવના કંઠ અને મોહના, જેઓએ આપણને ગૌરવ અપાવ્યું છે. આ ત્રણ દીકરીઓની ખાસ વાત છે. ફ્લાઇંગ ઓફિસર અવની મધ્યપ્રદેશના રીવાની છે, ફ્લાઇંગ ઓફિસર ભાવના બિહારના બેગુસરાયથી છે, અને ફ્લાઇંગ ઓફિસર મોના ગુજરાતના વડોદરાની છે. તમે જોયું હશે કે આ ત્રણેય દીકરીઓ હિન્દુસ્તાનના મહાનગરોથી નથી, તેઓ પોતપોતાના રાજ્યોના પાટનગરોથી પણ નથી. તેઓ નાના શહેરોની હોવા છતાં તેઓએ આકાશથી પણ ઊંચા સપના જોયા અને તેને સાકાર કરી બતાવ્યા. હું અવની, મોહના અને ભાવના એમ ત્રણેય બેટીઓને અને તેમના માતા પિતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા વાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલા આખી દુનિયાએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજ્યા. જ્યારે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાય છે ત્યારે એક ભારતીયના નાતે આપણે એવો અહેસાસ કરીએ છીએ જેણે દુનિયા આપણી ગઈકાલ, આજ અને આવતીકાલ સાથે જોડાઈ રહી છે. વિશ્વની સાથે આપણો એક અનોખો નાતો બંધાઈ રહ્યો છે. ભારતમાં પણ 1 લાખથી વધુ સ્થાનો પર બહુ ઉમંગ અને ઉત્સાહ સાથે, જાત જાતના રંગરૂપ સાથે, રંગબેરંગી વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય યોગ પર્વ મનાવવામાં આવ્યું. મને પણ ચંડીગઢમાં હજારો યોગ પ્રેમીઓ સાથે તેઓની વચ્ચે યોગ કરવાની તક મળી હતી. અબાલ વૃદ્ધ સૌનો ઉત્સાહ જોવાલાયક હતો. તમે જોયું હશે કે ગયા અઠવાડિયે ભારત સરકારે આ આંતરરાષ્ટ્રીય યોગ પર્વ નિમિત્તે જ સૂર્ય નમસ્કારની ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. આ વખતે વિશ્વમાં યોગ દિવસની સાથે સાથે બે બાબતો પર લોકોનું વિશેષ ધ્યાન ગયું હતું. પહેલું તો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં, જ્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું ભવન આવેલું છે, તે ઇમારત પર યોગાસનની જુદી જુદી મુદ્રાઓનું વિશેષ પ્રોજેક્શન કરવામાં આવ્યું અને ત્યાં આવતા જતા લોકો તેની તસવીરો લેતા રહેતા હતા અને દુનિયામાં તે તસવીરો પ્રચલિત થઈ ગઈ. આવી વાતો કયા ભારતીયને ગૌરવ નહીં આપે એ કહો જોઈએ. બીજી પણ એક બાબત બની, ટેકનોલોજી પોતાનું કામ કરી રહી છે, સોશિયલ મીડિયાની પોતાની એક ઓળખ બની ગઈ છે. તેમાં આ વખતે યોગમાં ટ્વિટરે યોગ ઇમેજીસ સાથે ઉજવણીનો એક હળવો પ્રયોગ પણ કર્યો. હેશટેગ યોગા ડે ટાઈપ કરતા જ યોગની મુદ્રાઓનું ચિત્ર આપણા મોબાઈલ પર આવી જતું હતું અને દુનિયાભરમાં આ ચિત્રો પ્રચલિત બની ગયા. યોગનો અર્થ જ થાય છે જોડવો. યોગમાં પૂરા જગતને જોડવાની શક્તિ છે. બસ જરૂર એ છે કે આપણે યોગ સાથે જોડાઈ જઈએ. મધ્યપ્રદેશના સતનાથી સ્વાતિ શ્રીવાસ્તવે આ યોગ દિવસ પછી મને ટેલિફોન કર્યો અને મને એક સંદેશો આપ્યો છે તમારા બધા માટે, પરંતુ મને લાગે છે કે તે કદાચ મારા માટે વધુ છે.
હું ઈચ્છું છું કે મારો પૂરો દેશ સ્વસ્થ રહે, તેની ગરીબ વ્યક્તિ પણ નિરોગી રહે. એટલા માટે હું ઈચ્છું છું કે દૂરદર્શનમાં જે દરેક સિરિયલની વચ્ચે વચ્ચે જે ઘણી બધી જાહેરાતો આવે છે, તેમાંથી કોઈ એકમાં યોગ વિશે પણ બતાવવામાં આવે. યોગ કેવી રીતે કરીએ છીએ, તેનાથી શું લાભ થાય છે વગેરે.
સ્વાતિજી, તમારું સૂચન તો સારું છે, પરંતુ તમે જો થોડું ધ્યાનથી જોશો તો તમારા ધ્યાનમાં આવશે જ કે માત્ર દૂરદર્શન જ નહીં, આ દિવસોમાં ભારત અને ભારત બહાર ટીવી મીડિયા જગતમાં દરરોજ યોગના પ્રચારમાં ભારતની અને દુનિયાની તમામ ટીવી ચેનલ કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપી રહી છે. દરેકના અલગ અલગ સમય છે, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો યોગના વિષયમાં જાણકારી મેળવવા માટે આ બધું થઈ જ રહ્યું છે. અને મેં તો જોયું છે, દુનિયાના કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં 24 કલાક યોગને સમર્પિત ચેનલો પણ ચાલે છે. અને તમને ખબર હશે કે હું જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરરોજ ટ્વિટર અને ફેસબુક મારફતે દરરોજ એક નવા આસનનો વિડીયો શેર કરતો હતો. તમે જો આયુષ મંત્રાલયની વેબસાઇટ પર જોશો તો 40-45 મિનિટના એક પછી એક વિડીયો જોઈ શકશો. તેમાં શરીરના વિભિન્ન અંગો માટે આપ કેવી રીતે યોગ કરી શકો છો, દરેક ઉંમરના લોકો કરી શકે તેવા સરળ યોગનો સુંદર વિડીયો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. હું તમને અને તમારા દ્વારા યોગના તમામ જિજ્ઞાસુઓને કહીશ કે તેઓ જરૂર તેની સાથે જોડાય. આ બાબતે મેં એક આહ્વાન કર્યું છે કે જ્યારે આપણે કહીએ છીએ કે યોગ રોગ મુક્તિનું માધ્યમ છે, તો આપણે બધા મળીને યોગ સંબંધિત જેટલી પણ વિચારસરણીઓ છે તેનો ઉપયોગ ડાયાબિટીસ સામે કેમ ન કરીએ. અલબત્ત દરેકની પોતપોતાની પ્રાથમિકતાઓ છે, દરેકના પોતપોતાના અલગ અલગ અનુભવો છે, પરંતુ સૌનું અંતિમ લક્ષ્ય તો એક જ છે. આ જેટલા પણ પ્રકારની યોગિક રીતો ચાલી રહી છે, જેટલા પ્રકારની યોગની સંસ્થાઓ ચાલી રહી છે, જેટલા પ્રકારના યોગ ગુરુ છે, એ તમામને મેં આગ્રહ કર્યો છે કે શું આપણે યોગ દ્વારા આ આખું વર્ષ મધુપ્રમેય વિરુદ્ધ, ડાયાબિટીસ વિરુદ્ધ એક સફળ અભિયાન ચલાવી શકીએ ખરા? શું યોગથી ડાયાબિટીસને કાબૂમાં રાખી શકાય છે? કેટલાક લોકોને તેમાં સફળતા મળી છે. દરેકે પોતપોતાની રીતે ઉપાયો શોધ્યા છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ડાયાબિટીસનો કોઈ ઇલાજ નથી બતાવી શકતું, દવાઓ લઈને જ ગુજારો કરવો પડે છે. અને ડાયાબિટીસ એવો રાજરોગ છે કે તે બાકી બધા રોગોનો યજમાન બની જાય છે. ભાત ભાતની બીમારીઓનું તે પ્રવેશદ્વાર બની જાય છે, અને એટલા માટે હર કોઈ ડાયાબિટીસથી બચવા માગે છે. ઘણા લોકોએ આ દિશામાં કામ પણ કર્યું છે. કેટલાક ડાયાબિટીસના દર્દીઓએ પણ પોતાની યોગિક ક્રિયાઓ વડે તેને નિયંત્રિત કર્યો છે. પોતાના અનુભવો આપણે લોકો વચ્ચે કેમ ન વહેંચીએ? આ વિચારને બળ આપો. આખું વર્ષ એક વાતાવરણ ઊભું કરીએ. હું આપને આગ્રહ કરું છું કે આપ હેશટેગ યોગા ફાઇટ્સ ડાયાબિટીસ, હું આપને ફરી કહું, હેશટેગ યોગા ફાઇટ્સ ડાયાબિટીસને યુઝ કરીને તમારા અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરો અથવા નરેન્દ્ર મોદી એપ પર મોકલો. જોઈએ તો ખરા કોના કેવા અનુભવો છે. પ્રયાસ તો કરો. હું આપને આમંત્રણ આપું છું હેશટેગ યોગા ફાઇટ્સ ડાયાબિટીસ પર પોતાના અનુભવો શેર કરવા માટે. મારા વાલા દેશવાસીઓ, કોઈ કોઈ વાર મારા મન કી બાતની મજાક ઉડાવવામાં આવે છે, ખૂબ ટીકા પણ કરવામાં આવે છે, પરંતુ આ એટલા માટે શક્ય છે કેમ કે આપણે લોકશાહીને વરેલા છીએ. પરંતુ આજે જ્યારે 26 જૂને જ્યારે હું આપની સાથે વાતો કરી રહ્યો છું, ત્યારે ખાસ કરીને નવી પેઢીને કહેવા માગું છું કે લોકશાહી માટે આપણે ગર્વ લઈએ છીએ. લોકશાહીએ આપણને બહુ મોટી તાકાત આપી છે, દરેક નાગરિકને મોટી તાકાત આપી છે. પરંતુ તે લોકશાહી માટે એક કાળ રાત્રિ પણ આવી હતી, 26 જૂન 1975, એ પણ એક દિવસ હતો. 25 જૂનની રાત અને 26 જૂનની સવાર હિન્દુસ્તાનની લોકશાહી માટે એવી કાળરાત્રિ હતી કે જ્યારે ભારતમાં કટોકટી લાદી દેવામાં આવી હતી, નાગરિકોના તમામ અધિકારો ખતમ કરી નાખવામાં આવ્યા હતા, દેશને જેલખાનું બનાવી દીધું હતું. જયપ્રકાશ નારાયણ સહિત દેશના લાખો લોકોને, હજારો નેતાઓને જેલના સળિયાઓ પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એ ભયંકર કલંકિત ઘટના પર અનેક પુસ્તકો લખવામાં આવ્યા છે, અનેક ચર્ચાઓ પણ થઈ છે. પરંતુ આજે જ્યારે હું 26 જૂને તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે આપણે એ વાત ન ભૂલીએ કે આપણી તાકાત લોકશાહી છે, આપણી તાકાત લોકશક્તિ છે, આપણી તાકાત એક કે એક નાગરિક છે. આ કટિબદ્ધતાને આપણે આગળ વધારવાની છે, તેને ઓર તાકાતવાન બનાવવાની છે. અને ભારતના લોકોની એ તાકાત છે કે તેમણે લોકશાહીને જીવી બતાવી છે. અખબારોના મોં પર તાળા લાગેલા હોય, રેડિયો એક જ ભાષા બોલતો હોય, પરંતુ બીજી તરફ દેશની જનતા તક મળતા જ લોકશાહી શક્તિઓનો પરિચય કરાવી દે, આ બધી બાબતો કોઈ દેશ માટે બહુ મોટી શક્તિનું રૂપ છે. ભારતના અદના માનવીની લોકતાંત્રિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ કટોકટી સમયે બહાર આવ્યું છે, અને લોકતાંત્રિક શક્તિનો તે પરિચય વારંવાર દેશને યાદ કરાવતા રહેવું જોઈએ, લોકોની શક્તિનો અહેસાસ કરતા રહેવું જોઈએ. અને આ લોકશક્તિને બળ મળે તે પ્રકારની આપણી દરેક પ્રવૃત્તિ રહેવી જોઈએ અને લોકોને જોડવા જોઈએ. હું હંમેશા કહું છું કે ભાઈ, લોકશાહીનો અર્થ એવો નથી થતો કે લોકો મત આપે અને 5 વર્ષ માટે તમને દેશ ચલાવવાનો ઇજારો આપી દે. ના જી, મત આપવો એ તો લોકશાહીનું મહત્વનું પાસું છે જ, પરંતુ બીજા પણ ઘણા બધા પાસા છે. અને સૌથી મોટું પાસું છે લોકભાગીદારી, જનતાનો મિજાજ, જનતાની વિચારસરણી, અને તેની સાથે સરકારો જેટલી જનતા સાથે વધારે જોડાય છે, દેશની શક્તિ તેટલી વધારે વધે છે. જનતા અને સરકારો વચ્ચેની ખાઈએ આપણી બરબાદીને બળ આપ્યું છે. મારી હંમેશા એ કોશિશ રહી છે કે લોકભાગીદારીથી જ દેશ આગળ વધવો જોઈએ. હમણાં મારી સરકારને જ્યારે 2 વર્ષ પૂરા થયા તો કેટલાક આધુનિક વિચારોવાળા નવયુવાનોએ મને સૂચન કર્યું કે આપ આટલી મોટી લોકશાહીની વાતો કરો છો તો આપ આપની સરકારનું મૂલ્યાંકન લોકો પાસે કેમ નથી કરાવતા. આમ જુઓ તો આ એક પ્રકારનો પડકારનો સ્વર હતો, સૂચનનો પણ સુર હતો, પરંતુ તેમણે મારા મનને હચમચાવી નાખ્યું. મેં મારા કેટલાક વરિષ્ઠ સાથીઓ વચ્ચે આ વિષય મૂક્યો તો પહેલી પ્રતિક્રિયા રિએક્શન એવું જ હતું કે નાના સાહેબ, આ તમે શું કરવા જઈ રહ્યા છો? આજે તો ટેકનોલોજી એટલી બદલાઈ ચૂકી છે કે જો કેટલાક લોકો એકઠા થઈ જાય, એક જૂથ બની જાય અને ટેકનોલોજીનો દુરુપયોગ કરશે તો ખબર નહીં સર્વે ક્યાંનો ક્યાં લઈ જશે. એમણે ચિંતા વ્યક્ત કરી, પણ મને થયું કે ના ના, જોખમ તો લેવું જ જોઈએ, કોશિશ તો કરવી જ જોઈએ. જોઈએ તો ખરા શું થાય છે. અને મારા વાલા દેશવાસીઓ, આનંદની વાત છે કે મેં જ્યારે ટેકનોલોજીના માધ્યમથી અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરીને મારી સરકારની મૂલવણી કરવાનું મેં જ્યારે જનતાને આહ્વાન કર્યું તો પરિણામ જુદું જ મળ્યું. આમ પણ ચૂંટણી પછી પણ ઘણા સર્વે થાય છે, ચૂંટણી દરમિયાન પણ સર્વે થાય છે, કોઈ કોઈક વાર વચ્ચે કોઈ પ્રશ્નો ઉપર પણ સર્વે થતા હોય છે, લોકપ્રિયતા ઉપર પણ સર્વે થાય છે, પરંતુ તેના નમૂનાનું કદ વધારે નથી હોતું. તમારામાંથી ઘણા લોકોએ રેટ માય ગવર્મેન્ટ myGOV.in પર તમારો અભિપ્રાય આપ્યો છે. આમ તો લાખો લોકોએ તેમાં રસ બતાવ્યો, પરંતુ 3 લાખ લોકોએ એક એક સવાલનો જવાબ આપવા માટે મહેનત કરી છે, સારો એવો સમય કાઢ્યો છે. હું એ 3 લાખ લોકોનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે જાતે સક્રિયતા બતાવી, સરકારનું મૂલ્યાંકન કર્યું. હું પરિણામોની ચર્ચા નથી કરતો, એ આપણા પ્રસાર માધ્યમોના લોકો જરૂર કરશે, પરંતુ તે એક સાચો પ્રયોગ હતો. હા, એટલું તો હું ચોક્કસ કહીશ, અને મારા માટે પણ એ ખુશીની બાબત હતી કે હિન્દુસ્તાનની તમામ ભાષા બોલનારા, દરેક ખૂણામાં રહેનારા, દરેક પ્રકારની પશ્ચાદભૂમિવાળા લોકોએ તેમાં ભાગ લીધો. અને મારા માટે સૌથી મોટું અચરજ તો એ જ છે કે ભારત સરકારની જે ગ્રામીણ રોજગારની યોજના ચાલે છે તે યોજનાની વેબસાઇટ, તે પોર્ટલ પર સૌથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મારું એવું પ્રાથમિક અનુમાન છે કે ગ્રામીણ જીવન સાથે જોડાયેલા, ગરીબી સાથે જોડાયેલા લોકોનું આમાં બહુ મોટું સક્રિય યોગદાન હતું. આ બાબત મને વધુ સારી લાગી. તો તમે જોયું કે એક તે દિવસ પણ હતો જ્યારે થોડા વર્ષો પહેલા 26 જૂને જનતાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. અને એક આ પણ સમય છે કે જ્યારે જનતા પોતે નક્કી કરે છે, વચ્ચે વચ્ચે નક્કી કરે છે કે જોઈએ તો ખરા સરકાર યોગ્ય કરી રહી છે, ખોટું કરી રહી છે, સારું કરી રહી છે કે બુરું કરી રહી છે. આ જ તો લોકશાહીની તાકાત છે. મારા વાલા દેશવાસીઓ, આજે હું એક બાબત માટે વિશેષ આગ્રહ કરવા માંગુ છું. એક જમાનો હતો કે જ્યારે કરવેરા એટલા વ્યાપક હતા કે કરચોરી કરવી એ સ્વભાવ બની ગયો હતો. એક જમાનો હતો વિદેશથી ચીજ વસ્તુઓ લાવવા પર કેટલાય પ્રતિબંધ હતા, એટલે દાણ ચોરી પણ એટલી જ વધારે હતી. પરંતુ ધીરે ધીરે સમય બદલાતો ગયો છે. હવે કરદાતાને સરકારની કર વ્યવસ્થા સાથે જોડાવું વધારે અઘરું કામ નથી, પરંતુ તો પણ જૂની ટેવો છૂટતી નથી. એક પેઢીને હજી પણ લાગે છે કે ભાઈ, સરકારથી આઘા છેટા રહેવું જ વધુ સારું છે. આજે હું આપને આગ્રહપૂર્વક કહેવા માગું છું કે નિયમોથી છટકીને આપણે પોતાના સુખચેન ખોઈ નાખીએ છીએ. કોઈ પણ નાની મોટી વ્યક્તિ આપણને પરેશાન કરી શકે છે. આપણે એવું થવા શા માટે દઈએ? શા માટે આપણે જાતે જ પોતાની આવક વિશે, પોતાની સંપત્તિ વિશે સરકારને પોતાની ખરી હકીકત ન આપીએ? જૂનું જે કંઈ પડ્યું છે તેનાથી એકવાર મુક્ત થઈ જઈએ. આ બોજથી મુક્ત થવા માટે હું દેશવાસીઓને આગ્રહ કરું છું, જે લોકો પાસે જાહેર નહીં કરેલી આવક છે તેમને ભારત સરકારે એક તક આપી છે કે આપ આપની જાહેર નહીં કરેલી આવક જાહેર કરો. સરકારે 30 સપ્ટેમ્બર સુધીમાં આવી અઘોષિત આવકની જાહેરાત કરવાની વિશેષ સુવિધા દેશ સમક્ષ પ્રસ્તુત કરી છે. દંડ ભરીને આપણે અનેક પ્રકારના બોજથી મુક્ત થઈ શકીએ છીએ. મેં એ પણ વચન આપ્યું છે કે જે લોકો સ્વેચ્છાએ પોતાની મિલકતો વિશે, જાહેર નહીં કરેલી આવક વિશે સરકારને પોતાની જાણકારી આપી દેશે, તેવા લોકોની સરકાર કોઈ પણ પ્રકારની તપાસ નહીં કરે. આટલું ધન ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એક વાર પણ પૂછવામાં નહીં આવે. અને એટલા માટે હું કહેવા માગું છું કે આપ એક પારદર્શી વ્યવસ્થાનો હિસ્સો બનો, તે માટેની આ સારી તક છે. સાથે સાથે હું દેશવાસીઓને કહેવા માગું છું કે 30 સપ્ટેમ્બર સુધીની જે યોજના છે એને એક આખરી તક માની લેજો. વચ્ચે મેં અમારા સાંસદોને પણ કહ્યું હતું કે 30 સપ્ટેમ્બર પછી જે નાગરિક સરકારી નિયમો સાથે જોડાવા ન માગતા હોય તેને જો કોઈ તકલીફ પડશે તો તેને કોઈ મદદ નહીં કરી શકાય. હું દેશવાસીઓને પણ કહેવા માગું છું કે 30 સપ્ટેમ્બર પછી એવું કંઈ ન થાય જેનાથી આપને કોઈ તકલીફ થાય, એવું અમે નથી ઈચ્છતા. એટલા માટે પણ હું કહું છું કે 30 સપ્ટેમ્બર પહેલાં આપ આ વ્યવસ્થાનો લાભ ઉઠાવો અને 30 સપ્ટેમ્બર પછી સંભવિત તકલીફોથી પોતાની જાતને બચાવી લો તો સારું થશે. મારા દેશવાસીઓ, આજે આ વાત મારે મન કી બાતમાં એટલા માટે કહેવી પડી છે કે હજી હમણાં જ આપણા જે મહેસૂલ વિભાગ, આવકવેરો, કસ્ટમ, એક્સાઇઝ છે તેના તમામ અધિકારીઓ સાથે મેં 2 દિવસનો એક જ્ઞાન સંગમ કર્યો છે. બહુ વિચાર વિમર્શ કર્યા અને મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નાગરિકોને આપણે ચોર ન સમજીએ, આપણે નાગરિકો પર ભરોસો મૂકીએ, વિશ્વાસ કરીએ, આપણા હાથ રોકી રાખીએ. તેઓ જો નિયમો સાથે જોડાવા માગતા હોય તો તેમને પ્રોત્સાહિત કરીને પ્રેમથી સાથમાં લઈ આવીએ. વિશ્વાસનું એક વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. આપણે બદલાવ લાવવો પડશે, કરદાતાને વિશ્વાસ અપાવવો પડશે. મેં બહુ આગ્રહપૂર્વક આ બધી વાતો તેમને કહી છે અને હું જોઈ રહ્યો હતો કે તેમને પણ લાગી રહ્યું હતું કે આજે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે બધાએ યોગદાન આપવું જોઈએ. અને આ જ્ઞાન સંગમમાં હું જ્યારે માહિતી મેળવી રહ્યો હતો તેમાંથી એક માહિતી આપને પણ આપવા માગું છું. તમારામાંથી કોઈ એ વાત સાચી નહીં માને કે 125 કરોડના દેશમાં માત્ર ને માત્ર 150 લાખ લોકો જ એવા છે જેમની કરપાત્ર આવક 50 લાખ રૂપિયાથી વધારે છે. આ વાત કોઈને ગળે ઉતરે તેમ નથી. 50 લાખથી વધારે કરપાત્ર આવકવાળા લોકો મોટા મોટા શહેરોમાં લાખોની સંખ્યામાં જોવા મળે છે. 1-1 કરોડ, 2-2 કરોડના બંગલાઓ જોતા જ ખબર પડી જાય છે કે આ કેવી રીતે 50 લાખથી ઓછી આવકની પરિધિમાં હોઈ શકે. એનો અર્થ કંઈક તો ગડબડ છે. આ સ્થિતિને બદલવી છે અને 30 સપ્ટેમ્બર પહેલા બદલવી છે. કોઈ પણ કડક પગલું ભરતા પહેલા સરકારે જનતા જનાર્દનને તક આપવી જોઈએ. અને એટલા માટે મારા વાલા ભાઈઓ બહેનો, આપની જાહેર નહીં કરેલી આવક જાહેર કરવાની આ સોનેરી તક છે. બીજી રીતે કહું તો 30 સપ્ટેમ્બર પછી ઊભા થનારા સંકટોથી મુક્તિનો આ માર્ગ છે. દેશની ભલાઈ માટે, ગરીબોના કલ્યાણ માટે આપને આ કામમાં આગળ આવવાનો હું આગ્રહ કરું છું. અને હું નથી ઈચ્છતો કે 30 સપ્ટેમ્બર પછી આપને કોઈ તકલીફ થાય. મારા વાલા દેશવાસીઓ, આ દેશનો અદનો માનવી દેશ માટે ઘણું બધું કરવા માટે તકો શોધતો રહે છે. મેં જ્યારે લોકોને કહ્યું કે રાંધણ ગેસની સબસિડી છોડી દો તો આ દેશના 1 કરોડથી વધુ પરિવારોએ સ્વેચ્છાએ સબસિડી જતી કરી દીધી. જેમની પાસે જાહેર નહીં કરેલી અઘોષિત આવક છે ખાસ તેમના માટે હું એક ઉદાહરણ આપવા માગું છું. ગઈકાલે સ્માર્ટ સિટીના કાર્યક્રમ નિમિત્તે હું જ્યારે પુણે ગયો હતો તો ત્યાં મને શ્રીમાન ચંદ્રકાંત દામોદર કુલકર્ણી અને તેમના પરિવારજનોને મળવાનું સદભાગ્ય સાંપડ્યું. મેં તેમને ખાસ મળવા માટે બોલાવ્યા હતા. અને કારણ શું હતું? જેમણે ક્યારેય પણ કરચોરી કરી હશે તેમને મારી વાત કદાચ પ્રેરણા આપે કે ન આપે, પરંતુ શ્રીમાન ચંદ્રકાંત કુલકર્ણીની વાત તો ચોક્કસ પ્રેરણા આપશે. તમે જાણો છો કારણ શું છે? આ ચંદ્રકાંત કુલકર્ણીજી એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની વ્યક્તિ છે. સરકારી નોકરી કરતા હતા, નિવૃત્ત થઈ ગયા છે. 16,000 રૂપિયા તમને પેન્શન મળે છે. અને મારા વાલા દેશવાસીઓ, આપને નવાઈ લાગશે અને જેમને કરચોરી કરવાની ટેવ છે તેમને તો મોટો આઘાત લાગશે કે આ ચંદ્રકાંત કુલકર્ણીજી કે જેમને કેવળ 16,000 રૂપિયાનું પેન્શન મળે છે, પરંતુ થોડા સમય પહેલા તેમણે મને પત્ર લખ્યો અને કહ્યું હતું કે હું મારા 16,000 રૂપિયાના પેન્શનમાંથી દર મહિને 5,000 રૂપિયા સ્વચ્છતા અભિયાન માટે દાન કરવા માગું છું. અને એટલું જ નહીં, તેમણે મને 52 ચેક, પૂરા 52 ચેક, પોસ્ટ ડેટેડ, જેમાં દર મહિને એક એક ચેકની તારીખ છે, તે ચેક મોકલી આપ્યા છે. જે દેશનો એક સરકારી નોકરી કરનાર નાગરિક નિવૃત્તિ પછી કેવળ 16,000 રૂપિયાના પેન્શનમાંથી 5,000 રૂપિયા સ્વચ્છતા અભિયાન માટે આપતો હોય, તે દેશમાં કરચોરી કરવાનો આપણને હક નથી બનતો. ચંદ્રકાંત કુલકર્ણીથી મોટું આપણી પ્રેરણાનું કોઈ કારણ નથી હોઈ શકતું. અને સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા લોકો માટે પણ ચંદ્રકાંત કુલકર્ણીથી મોટું ઉત્તમ ઉદાહરણ હોઈ નથી શકતું. મેં ચંદ્રકાંતજીને રૂબરૂ બોલાવ્યા, હું એમને મળ્યો. તેમનું જીવન મારા દિલને સ્પર્શી ગયું. તે પરિવારને હું ધન્યવાદ આપું છું. અને આવા તો અગણિત લોકો હશે, કદાચ એવું બની શકે છે કે તેમના વિશે મારી પાસે માહિતી નહીં હોય, પરંતુ આ જ તો લોકો છે, આ જ તો લોકશક્તિ છે, આ જ તો તાકાત છે. 16,000ના પેન્શનવાળી વ્યક્તિ 2,60,000ના ચેક એડવાન્સમાં મને મોકલી આપે, એ શું નાની વાત છે? આવો આપણે પણ પોતાના મનને જરા ઢંઢોળીએ. આપણે પણ વિચારીએ કે સરકારે આપણી આવક જાહેર કરવાની તક આપી છે. આપણે પણ ચંદ્રકાંતજીને યાદ કરીને આપણે પણ જોડાઈ જઈએ. મારા વાલા દેશવાસીઓ, ઉત્તરાખંડના પૌડી ગઢવાલથી સંતોષ નેગીજીએ ફોન કરીને પોતાનો એક અનુભવ શેર કર્યો છે. જળ સંચયની વાત પર તેમણે મને સંદેશ આપ્યો છે. તેમનો અનુભવ આપણને પણ કામ આવી શકે છે.
આપની પ્રેરણાથી અમે અમારા વિદ્યાલયમાં રમતના મેદાનના છેડે છેડે 4-4 ફૂટના નાના નાના 250 ખાડા ચોમાસું બેસતા પહેલેથી જ ખોદી રાખ્યા હતા, જેથી વરસાદનું પાણી તેમાં ભરાઈ શકે. આ કામગીરીથી રમતનું મેદાન પણ ખરાબ નથી થયું, બાળકોના ડૂબી જવાનો ખતરો પણ નથી રહ્યો, અને મેદાનનું કરોડો લીટર વરસાદી પાણી અમે બચાવ્યું છે.
સંતોષજી, હું આપને અભિનંદન આપું છું કે આપે મને આ સંદેશ આપ્યો, અને પહાડી વિસ્તાર એવા પૌડી ગઢવાલમાં પણ આપે કામ કર્યું. આપ ધન્યવાદને પાત્ર છો. અને મને વિશ્વાસ છે કે દેશવાસીઓ પણ વરસાદની મજા જરૂર માણે, પરંતુ પરમાત્માનો આપેલો આ જે પ્રસાદ છે, આ જે અપરંપાર સંપત્તિ છે, તેવા પાણીનું એક એક ટીપું બચાવવા માટે આપણે કંઈક ને કંઈક પ્રયાસ કરીએ. આપણે વિચારીએ કે ગામનું પાણી ગામમાં અને શહેરનું પાણી શહેરમાં આપણે કેવી રીતે રોકી લઈએ. આ પૃથ્વી માતાને ફરી એકવાર રિચાર્જ કરવા માટે આપણે તે પાણીને જમીનમાં કેવી રીતે ઉતારીએ. જળ છે તો જ આવતીકાલ છે. પાણી જ તો જીવનનો આધાર છે. આખા દેશમાં એક વાતાવરણ તો સર્જાયું છે. ગત દિવસોમાં દરેક રાજ્યમાં જળ સંચયની અનેક યોજનાઓ બની છે, પરંતુ હવે જ્યારે પાણી આવ્યું છે તો જોજો ક્યાં કે ચાલ્યું ન જાય. જેટલી ચિંતા જીવન બચાવવાની છે, તેટલી જ ચિંતા જળ બચાવવાની થવી જોઈએ. મારા વાલા દેશવાસીઓ, આપ તો જાણો છો, 1922 નંબર હવે તો તમને યાદ રહી જ ગયો છે, 1922. આ 1922 એવો નંબર છે જેના પર તમે મિસ કોલ કરશો તો આપ મન કી બાતને પોતાની પસંદગીની ભાષામાં સાંભળી શકો છો. તમારા સમય અનુસાર તમારી ભાષામાં મન કી બાત સાંભળીને દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપવાનું આપ પણ મન બનાવી લો. સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ નમસ્કાર, ધન્યવાદ.